તારીખ 29/8/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 344 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 169.
સત્ય સ્વરૂપને દેખનારાઓ, શ્રદ્ધા શ્રદ્ધનારાઓ કોણ છે? નાયક ધોરણ ક્યાં પ્રભુને જે દેખનારાઓ છે, શ્રદ્ધનારાઓ છે, તે ઉદાર્થ દર્શિત છે. વિશેષ અર્થ પૂરો છે કે માત્ર શાસ્ત્રને દેખનારા, શાસ્ત્રનું ભણતર કરનારા અને એક સમયની પર્યાયને દેખનારા એટલે એક સમયની પર્યાયને શોધનારા અથવા વર્તમાન અવસ્થાના વેદન જેવડો જેટલો જ હું છું એવું પર્યાય માત્રનું પોતા રૂપે અવધારણ કરનારા તેઓ ભૂતાર્થદર્શી છે એમ કહ્યું નથી. તેઓ તો બધા અભૂતાર્થદર્શી છે એમ કહ્યું છે. એ સ્પષ્ટીકરણ કર્યું છે. શાસ્ત્રને દેખનારા એ બોલ એટલા માટે લીધો છે કે સામાન્યપણે આત્માનું જ્ઞાન ન હોવાથી જગતના જીવોને શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડવાળા જીવો પ્રત્યે વ્યામોહ થાય છે. અહીંયા પણ કઈ જ્ઞાન છે, જાણ પણ શાસ્ત્રનું હોય, સાથે સાથે થોડી બોલવાની પણ કળા હોય, વક્તૃત્વ કળા કહે છે, લોકોને આકર્ષણ થાય છે. અહીંયા પણ કઈ જ્ઞાન લાગે છે. જ્ઞાન જુદી ચીજ છે અને શાસ્ત્રનું જાણ પણ તદ્દન જુદી ચીજ છે. અહીંયા તો નાયક ધ્રુવ નિત્યાનંદ પ્રભુને અવલંબીને જાણે છે, એને ભૂતાર્થદર્શી કહ્યા છે. શાસ્ત્રના ભણતરવાળાને એ તો 11 અને 9 પૂર્વનું ઉઘાડ અભવિને પણ હોય છે. અભવિને 11 અને 9 પૂર્વ પર્યંતનો ઉઘાડ તો હોય છે, એ કોઈ વિશિષ્ટ વાત નથી. પણ 12 અંગના સાર 11 અને 14 પૂર્વ 12 અંગના સારભૂત જે નાયક પ્રભુ છે એનું શ્રદ્ધાનું પૂરું છે. એ વિષયથી જીવો અજાણ છે એને વ્યામો થાય છે શાસ્ત્રના ઉઘાડવાળા. કહે છે કે ભૂતાર્થદર્શી છે એવું કહ્યું નથી અને મિથ્યા સર્વ મિથ્યા દ્રષ્ટિઓ માત્ર વર્તમાન ચાલતી પર્યાયને જ પોતા સ્વરૂપે અનુભવતા હોવાથી, પોતા રૂપે અનુભવતા હોવાથી અને પોતાપણાનું ધારણ અવધારણ માત્ર વર્તમાન પર્યાય પૂરતું જ વેદન ગોચર થતું હોવાથી એવો પણ ભૂતાર્થદર્શી છે એમ કહ્યું નથી. પછી તે ગમે તે લેબાસમાં હોય, ગમે તે ગણતરીમાં ગણાતા હોય, એ સર્વનો આમાં નિષેધ આવી જાય છે. ઘણા માણસો આમ માને છે કે એવું કાંઈ ચાલે નહીં. જેઓ માત્ર પર્યાયને જ વેદે છે, અવલંબે છે, વેદે છે તો બધા પણ અવલંબીને વેદે છે અને પોતાના નાયક પ્રભુનું અંતર અવલંબન જેને વર્તતું નથી એ તમામ પોતાના પરમાત્માનો અનાદર કરીને ભૂલેલા, એક સમયની પર્યાયમાં ભૂલેલા મુખ્ય દ્રષ્ટિઓ છે. એને ભૂતાર્થ દર્શીઓ અહીંયા કહેતા
નથી,
કેમ કે અહીંયા ગાથાનો સિદ્ધાંત એ છે કે ભૂયેથમ અસિલો ખરું સમાયથી હવે જીવો આપણ છે.
બરાબર,
ભૂતાર્થનો આશ્રય કરનારા ખરેખર એની દ્રષ્ટિ થાય છે. ભૂતાર્થ તત્વોનો આશ્રય ન કરે તે કદી સમ્યક દ્રષ્ટિ હોઈ શકતા નથી, કે કદી સમ્યક દ્રષ્ટિ થઈ શકતા નથી.
બરાબર,
એ સિદ્ધાંત છે. પૂર્ણાનંદના નાથ પ્રભુને પોતાની બુદ્ધિથી એટલે કે સ્વચૈતન્ય તરફ મળેલી જ્ઞાન દશારૂપ મતિ જ્ઞાન વડે ભગવાન વિનાયક સ્વરૂપ છે અને રાગ આકુલતા સ્વરૂપ છે એમ બેનો વિવેક કરીને, ભેદ વિજ્ઞાન કરીને, વિવેક કરીને એટલે ભેદ વિજ્ઞાન કરીને અંતરના પુરુષાર્થ દ્વારા જ્ઞાયકને આવિર્ભૂત કરીને આત્માને જ્ઞાયકપણે અનુભવે છે. જેઓ ભૂતાર્થનો આશ્રય કરે છે એમાં બે વાત લીધી છે, એક જ્ઞાનની પર્યાયની વાત લીધી છે અને એક પુરુષાર્થની વાત લીધી છે. સેના દ્વારા એ જ્ઞાયકને અનુભવે છે એમાં મુખ્ય બે વાત લીધી છે. પૂર્ણાનંદના નાથ પ્રભુને એટલે પોતાનું જે મૂળ પરમાત્મ સ્વરૂપ છે તેને પોતાની બુદ્ધિથી અંતરમાં વળેલી મતિ જ્ઞાનની પર્યાય દ્વારા, બુદ્ધિ એટલે આ શાસ્ત્રમાં ભમે તે બુદ્ધિ નહીં અને કોઈ પણ નિમિત્તમાં ફરે તે બુદ્ધિ નહીં, આત્માને છોડીને બહાર ફરે તે બુદ્ધિ નહીં એમ કહેવું છે. પણ જે મતિ જ્ઞાન સ્વભાવ સન્મુખ થાય, સ્વરૂપ સન્મુખ થાય એટલે અંતર્મુખ થાય તેવા તેવી જ્ઞાન દશા રૂપ મતિ જ્ઞાન વડે એને એ જ્ઞાન દશા કહેવામાં આવી છે. એ સિવાયની જ્ઞાન દશાને જ્ઞાન દશા નથી કહેતા. બહારમાં પોતાના સ્વરૂપ ચૈતન્યને પરમાત્મ તત્વને છોડીને અનાદર કરીને ઉપેક્ષા કરીને બહારમાં જે જ્ઞાન જાય છે એને જ્ઞાન દશા એમ કહેવામાં આવતું નથી. એને રાગ દ્વેષનું ઉત્પાદક કારણ તે જ્ઞાન થતું હોવાથી પરિભ્રમણનું કારણ થાય છે. નારકીમાં તો અવધિ જ્ઞાન કરે છે,
એટલે
એને વિભમ કહેવામાં આવે
છે.
પણ એ જ્ઞાન એને રાગ દ્વેષ નું ઉત્પાદક થાય છે, વધારે ઉઘાડ થતો, તીવ્ર રાગ દ્વેષ કરે છે. એ તો પાપના ફળને ત્યાં ભોગવે છે નારકીમાં, છતાંય પાપ પૂરા થતા નથી ભોગવતા ભોગવતા, કેમ કે નવા પાછા બંધાય છે, ત્યાં પણ એ નવા પાપને બાંધે છે. અને કેટલાક વિશેષ સ્થિતિમાં પડેલા છે એ પાછા તીર્ણની ગતિમાં ઉદયમાં આવે છે. કોઈ નારકી મરીને દેવ ન થાય, આ તો પરિણામ નો નિયમ છે.
બરાબર,
કોઈ નારકી મરીને દેવ ન થાય અને કોઈ દેવ છે એ મરીને નારકી ન થાય, સિદ્ધિ બે ગતિને સંબંધ નથી.
બરાબર,
આ પરિણામ નો નિયમ
છે.
કારણ કે પેરેગ્રાફના નીચે છે, જુદા પાડેલા પેરેગ્રાફ નીચે છે, એટલે કાલ ધ્યાન જુદા પાડેલા ગુણ છે એમાં અગિયાર નું ગુણ છે. સમ્યક વિનાનો શુભોપ યોગ સંસાર સુખ આપે, સમ્યક દર્શન ન હોય અને કષાયની મંદતા થાય તો સંસાર સુખ આપે, દેવપદ આપે કે રાજપદ આપે, ત્યાં દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત હોય એવા શુભોપયોગી અન્યમતિઓ હોય છે અને જૈનમતિઓ પણ હોય છે. ત્યાં સાચા વિકરાગ દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત હોય, તેને લાભ થવો હોય તો થાય. એ વિકરાગ દેવગુરુ શાસ્ત્ર છે એ સમ્યકનું નિમિત્ત છે, છતાં કોઈને નિમિત્ત થાય ને કોઈને નિમિત્ત ન થાય. અહીંયા એ વાત એમણે નાખી છે, થાય નહીં તો ન થાય, કાર્ય ને કારણ નિયમ વગર છે એવી રીતિ જાણવી. આમ નાખ્યું, એક ટુકડો નાખી દીધો. કાર્ય ને કારણ નો સદ્રષ્ટા જોઈને, મેળ જોઈને ઉપચાર કરવામાં આવે છે. નિશ્ચય થી જુઓ તો કાર્ય ને કારણ નિયમ વગર છે એવી રીતે જાણવી. આ તો ટુકડો નહીં,
બરોબર
જીવને સર્વકાળે કર્મ નો ઉદય તો છે, બારમા બિન સ્થાન સુધી આઠે કર્મ નો ઉદય છે, તેરમા ગુણ સ્થાનમાં ચાર કર્મ નો ઉદય છે. કર્મ નો ઉદય જો નડે તો બધાને નડીને કોઈને ચડવા દે નહીં. પુરુષાર્થની હિણપ હોય ત્યારે આરોપ કરાય છે કર્મ ના ઉદય ઉપર. આ બે મિત્રો છે, એક ગુણવાન છે ને એક અવગુણ વાળો છે. જો અવગુણ વાળો સુધરે તો એમ કહેવાય કે ગુણવાન ને સાબત કરવો એટલે સુધરે, અને જો ગુણવાન બગડે તો એમ કહેવાય કે અવગુણી ની સાબત કરી માટે બગડ્યો. સાબત તો બે ને પરસ્પર છે. પરિણામ જોઈને ઉપચાર કરવામાં આવે અને બંને પ્રકાર ભજે છે. કોઈ વાર એવું બને છે કે બળવાન સદગુણી હોય તો અવગુણ વાળાને જીવાન થવું પડે થવાનું બને છે. બળવાન અવગુણી હોય ને નબળો ગુણ વાળો હોય તો એનામાં અવગુણ થવા લાગે છે. એટલે દેહમાં બળવાન પણ થવાનું છે એના ઉપર પરિણામ આવે છે, અને પરિણામ આવે છે ત્યારે નિર્બળતા ઉપર આરોપ કરવામાં આવે છે. બાકી કાર્યને કારણ ખરેખર નિયમ વગર છે. નિયમ શું કે ખરેખર નિયમ વગર બંને ઉપાદાનથી પરિણમે છે. ઉપાદાનથી પરિણમે છે ત્યારે સાથે રહેલા સંયોગ નિયમિત ઉપર આરોપ આવે.
બીજા પદાર્થ સાથે કાર્ય કારણ ના ભૂલવું હોય, પોતાના સાથે કાર્ય કારણ પરિણામ થાય પડવો છે.
એ તો બરાબર છે, જેવા પરિણામ થાય એવા ફળ મળે. એમ તો એ ફળ બીજામાં મળે પોતાનું મળે, એવું પોતાનું ફળ મળે. એ તો પરિણામ થાય એવી સ્થિતિ, એ તો આત્માની સ્થિતિ છે. પણ પૂર્વ પર્યાયને ઉત્તર પર્યાયને નિયમ બધું રીતે નથી લેવામાં આવતું. બહુ ગહન વિષય છે. બહુ ગહન વિષય છે એટલે શું કે મોક્ષ માર્ગે જે ચડ્યો અગિયારમાં ગુણ સ્થાને, એને નીચે તો બધા પરિણામ ચડવાના જ કર્યા, એને કયું પરિણામ પડવાનું કર્યું છે? જ્યાં સુધી મિથ્યા દર્શન છે ત્યાં સુધી બધા જ પરિણામ મિથ્યા તો સહિતના થાય છે, અને કોઈ એક સમયે સમ્યક દર્શન થાય છે. ત્યારે મિથ્યા દર્શન સહિતનું પરિણામ કારણ અને સમ્યક્ત્વ સહિતનું પરિણામ કાર્ય કેવી રીતે લેશો? એનો જે ક્રમ છે એ ક્રમમાં ફેરફાર છે એને કારણનો ઉપચાર કરવામાં આવે. એ જીવને તુષાર થાય, એ જીવને મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન સ્વસન્મુખ થાય, સમ્યક્ત્વ સન્મુખ થાય, સમ્યક્ત્વ સન્મુખના પરિણામ થાય ત્યારે એને ચાર લબ્ધિને પાંચમી કરણ લબ્ધિ સુધીના પરિણામ થાય, પછી એને સમ્યક દર્શન થાય, કરણાનુભૂતિ બતાવે, જુદી જુદી રીતે એને બતાવવામાં આવે. કારણ વ્યવહારે કહેવામાં આવે છે, નિશ્ચયથી નહીં. કેમ કે કોઈ જીવ સમ્યક સન્મુખ થઈને પાછો કરે છે, અને સમ્યકમાં આવવાના બદલે વળી પાછો સમ્યક સન્મુખમાંથી પણ છૂટીને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિના બદલે સામાન્ય મિથ્યા દ્રષ્ટિ ઓછી જાય, એવું બને. એવું નથી કે સમ્યક સન્મુખ થાય તે બધા સમ્યકમાં આવે છે, વિપરીત કારણ છે એમ તો, કે વિપરીત પરિણામ કરે એમ તો, જેવા પરિણામ કરે એવી સ્થિતિ થાય એ સામાન્ય કહેવામાં આવે છે. કેમ કે એનો નિયત ક્રમ છે, એમાં ત્યાં નિયત ક્રમ બતાવવો છે. પણ એક પરિણામ બીજા પરિણામનું કારણ, સમ્યક સન્મુખના પરિણામને શું કારણ કહેશો? ખ્યાલ આવે? અનવસ્થા નામનો દોષ આવશે. સમ્યત્વને સમ્યત્વના સન્મુખ પરિણામ કારણ, અને સમ્યત્વના સન્મુખ પરિણામને કોણ કારણ? પછી એના કોણ કારણ? નિશ્ચય, એને નિશ્ચયથી કારણકારી લાગુ કરી શકે
નહીં.
કેમ કે એક જીવ જો બહુ બહુ વિચારણી બહુ ભળો વિષય છે જરા, કે એક જીવ અનાદિ નિગોદમાં છે, નિત્ય નિગોદમાં છે, કદી વ્યવહાર રાખીને આવ્યો નથી, બે ઇન્દ્રિય તો થયો નથી, એ જીવ ત્યાંથી સીધો પંચેન્દ્રિય થાય છે. શું કારણ
દેખાય?
એને પ્રચુર મિથ્યાત્વ અને પ્રચુર કષાયના વેદનમાં અનંત કાળના સંસ્કાર પડ્યા છે. એ તો જ્યારે એનો પુરુષાર્થ ઉપડે છે ત્યારે એ પુરુષાર્થ સ્વયં શુદ્ધિ કરે છે. જે કાળે જેટલો પુરુષાર્થ થાય તે જ કાળે તેટલી અવસ્થામાં શુદ્ધિ થાય, બીજા સમયે જેટલો પુરુષાર્થ કરે એટલી શુદ્ધિ તે જ સમયે વધે. બસ કારણકાર તે જ સમયમાં તે જ પર્યાયમાં છે, આગલી પાછી પર્યાયમાં ને લીધા તે જ પર્યાય કારણ ને તે જ પર્યાય. એ જ મનુષ્ય થાય, આઠ વર્ષે સમ્યક દર્શન પામે, સમ્યક દર્શન પામે નહીં
ચાલે,
એ સમ્યક દર્શન પામ્યા પછી શ્રેણી માંડે
મળે મુક્તિ,
આઠે આઠે આઠ વર્ષે મુક્તિમાં જાય.
ચક્રવર્તીના દીકરાઓ
હવે બીજા કોઈ ભોગ નથી ગીર્યા, પરિભ્રમણ કરનારો જીવ ક્ષેત્ર કાળ ભાવ ભાવ ને ભાવ પંચ પરાવર્તન અનંત વાર કરી ચુક્યો છે. અને કાંઈ
ના વિચિત્ર લાગે,
સ્વરૂપે જુઓ તો બધાનું સ્વરૂપ એક સરખું છે.
બરોબર,
જીવનું સ્વરૂપ ભવિ કે ભવિનું બીજા પ્રકારે છે એમ છે. એટલે એ રીતે જુઓ તો કાર્ય ને કારણ નિયમ વગર છે. શું કહ્યું? કાર્ય ને કારણ નિયમ વગર છે, એ વાત નાખી છે. નહીતર તો બધા જીવોને એક સરખો સ્વભાવ હોવા છતાં એનું પરિણામ એક સરખું કેમ નથી? સ્વભાવ એક સરખો અને છતાં એનું પરિણામ એક સરખું કેમ નથી? એ કાર્યને કારણે કેટલાક મર્યાદિત નિયમો છે એનો ઉલ્લેખ છે. ભાઈ નારકી વાળો દેવ ન થાય, દેવ વાળો નારકી ન થાય, ત્રીજી નારકીથી નીકળે એ મુનિ થઈ શકે છે, પણ ચોથી નારકીમાંથી નીકળ્યો પછી એ મુનિએ થઈ શકતો નથી. જેમ સ્ત્રી દેહ મુનિ ન થઈ શકે, એમ ત્રણ નારકીથી બહાર આવેલો મનુષ્ય થાય અને છઠ્ઠા સાતમા સ્થાનના પુરુષાર્થ સુધી આવી શકે, મુક્તિના પુરુષાર્થ સુધી આવી શકે, ચોથી નારકીથી ચોથી પાંચમી
સુખી સાથે એનો ભાવ આવે
એટલો પુરુષાર્થ નો છે, ઊંધા પુરુષાર્થ માં જો છે એવા એક મર્યાદાના કેટલાક નિયમો છે અને કારણકારી સાથે જોડવામાં આવે છે. કેટલીક મર્યાદા એ બતાવી છે પણ એ બધું મર્યાદિત વાત છે, જેને કારણકારીની શૃંખલામાં દેખાડવામાં આવે છે. પણ એ વસ્તુ સ્થિતિ છે, નિશ્ચયથી એવી જ વસ્તુ સ્થિતિ છે.
ક્યાં
ના છે પરિણામ ના કોઈ નિયમ જ નથી, એવું કઈ નથી. નહીતર તો શું થાય કે શુદ્ધ પરિણામ કરે અને અશુભ નું ફળ મળે, એટલે મર્યાદિત કારણ કાય છે, એની મર્યાદા છે, એ મર્યાદિત પણે કહેવામાં આવે છે. નિયમિત કાંઈ કરતું નથી, સિદ્ધાંત છે કે હે. છતાં કોઈ જીવને દેશના લબ્ધિ વિના નિર્દર્શનની પ્રાપ્તિ થાય એવું કરી બિના નયન પાવે નહીં, બિના નયન ભાળ સેવે સદગુરુ કે ચરણ સો પાવે નહીં, બિના નયન બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત એમાં એ વાક્ય સુધી સેવે સદગુરુ કે ચરણ સો પાવે એમાં નીકળી છે. અનાદિ સ્થિતિ આવી
બરોબર,
એ અનાદિ સ્થિતિ આવી કોઈ અનાદિ સ્થિતિ છે. એટલે દેવ ગુરુ શાસ્ત્રમાં કાંઈ કરતા નહીં હોવા છતાં નિમિત્તત્વ નથી એમ નથી થતા, અનંત ગુણધર્મો છે એમાં નિમિત્તત્વ નામનો એનો ધર્મ છે એ પણ નથી એમ
નથી.
કેવળ જ્ઞાનીના સદભાવમાં બીજી કોઈ રીતે જે કેટલાક મર્યાદિત નિયમો છે અને કારણ કાયની શૃંખલામાં જોડવામાં આવ્યા છે, તેમ છતાં એ વસ્તુ સ્થિતિ છે. એ તે ઉપાદાન માટે તે વસ્તુ સ્થિતિ છે એમ જાણવું
જોઈએ.
વ્યવહાર છે બે વચ્ચે તો વ્યવહાર જ નહીં, પૂર્વ ઉત્તર પર્યાય લો કે બે પદાર્થો લ્યો, જ્યાં બે દ્વૈત થયું ત્યાં બે વચ્ચે જે કાંઈ જોડાણ થાય છે એ બધો વ્યવહાર
વ્યવહારનો.
એકમાં ને એકમાં ભેદ પાડે તો પણ વ્યવહાર છે, તો બે ના બે માં બે વચ્ચે તો વ્યવહાર નો હોય એ પ્રશ્ન રહેતો
નથી.
ત્રીજી નાટક માંથી નીકળેલા જાય છે, ત્રીજી નાર્ક માંથી નીકળે તો મુક્તિ એ જઈ શકે. મને પણ અનુકાર કરે એટલે મુક્તિ નો વાંધા નથી. જે જીવ નિદશામાં આવી શકે છે તે સાથે એને મુક્તિ ની બાધા નથી. આ કાળમાં ભલે નથી થતા, એ આ કાળ પૂરતી મર્યાદા છે. એને તો મુનિ થાય એ મુક્તિ ને પુરુષાર્થ ને યોગ્ય જીવ. અહીંયા તો એની દિશામાં આવે છે તે સાથે, એટલે આ ક્ષેત્રમાં જન્મીને એને પર્યાપ્ત કાર કરી છે એમ કહી શકાય.
બરાબર.
ચોથી નારકેથી નીકળે એ જીવને મુનિ દશા આવતી નથી, એમની નથી એમની. પાંચમી નારકેથી નીકળે પાંચમી ગુણ સ્થાને ના આવી શકે.
બરાબર. ચોથા ગુણ સ્થાને આવે છે,
ચોથે નું સ્થાને તો હાથમી માં આવે, સાતમી નારકી માં હોય તો પ્રગટ કરે.
બરાબર.
પાંચમી થી કે
સાતમી થી આવેલો
છઠ્ઠી નારકી થી આવેલો પંચમ નું સ્થાન મારો જ નથી શકે.
બરાબર.
એટલો પુરુષાર્થ નો છે. એ બધા પરિણામ આ કેટલાક નિયમો મર્યાદિતપણે બતાવવામાં આવેલા છે. એની મર્યાદા
બરાબર
એ તે દ્રવ્યની વસ્તુ સ્થિતિ છે, તે દ્રવ્યમાં ઉભી થયેલી વસ્તુ સ્થિતિ છે. અનાદિ નિગોદમાંથી નીકળે, સમ્યક દર્શન મનુષ્યપણો પામી, સમ્યક દર્શન પામીને કેવળ જ્ઞાન પામે, પણ છઠ્ઠી નારખે તે નીકળ્યો હોય તો પાંચમા અનુષ્ઠાને આવે છે, સૌથી નીકળ્યો હોય તો મનુપણો ન લઈ શકે. આમ મર્યાદા છે. કેમ કે કષાયની તીવ્રતાની ત્યાં પ્રચુરતા એટલી બધી વધી જાય છે કે એને એ ભાવ પૂરતી એ મર્યાદા લાગુ પડે, પછીના ભાવમાં પણ નથી. બરાબર સારાંશ શું? મેં સારાંશ એ છે કે કોઈ પણ વર્તમાન ચાલતા વિકલ્પને કારણ રૂપે નહીં જોતા, વર્તમાન ચાલતા જ્ઞાનને કારણ રૂપે નહીં જોતા, વર્તમાન ચાલતા પુરુષાર્થને કારણ રૂપે નહીં જોતા. નહીં જોતા એટલે નહીં અવલંબતા. જ્ઞાયકનું અવલંબન લેવાનો સર્વકાળે નવો નવો જોરદાર પુરુષાર્થ થયો હશે. અત્યારે આટલું કાર્ય કર્યું એટલે હવે બીજે સમયે મને થોડોક લાભ થશે, ભવિષ્યનો લાભ થશે. અત્યારે આ શાસ્ત્રમાં તું છું એટલે હવે એનો લાભ રહેશે. અત્યારે આ સ્મરણ કર્યું જ્ઞાયકનું એટલે મને લાભ રહેશે. એમ આ પર્યાયનું અવલંબન લઈને ભવિષ્યની પર્યાયમાં એના ફળ જોવાનો પ્રયત્ન કરવો મને. પર્યાયનું ફળ આવે કે નહીં એનો ઉત્તર છે એમ ન જોવું. ભલે નકુલ ને સહદેવ ને એ ફળ આવ્યું, આપણે એમ જોવું. આ પાંડવ લાગતું પરિસર ઉપસર્ગ પરિસર તો બધાને સરખો હતો,
બાકીને સરખો હતો
ઉપસર્ગ કર્યો હતો. ઉપસર્ગ આવ્યો, પાંચે ને સરખો આવ્યો, પણ ત્રણ મોક્ષે પધાર્યા અને બે સર્વાસ્થિતિ માં ગયા. 33 સાગર ની ઝેર પડી,
ઝેર પડી
સુભાવ કર્યો. આવો
મહામુનિઓ
વિચાર કર્યો ને, મારા ભાઈ છે એમને એ તો તૂટી ગયું. તો મહામુનિઓ છે મોટું જંક્શન થઈ ગયું, પછી નીકળીને ભલે મોક્ષમાં જશે. કેમ મને પણ તો બધાએ લીધું છે, એમને વિકલ્પ ઉઠ્યો ને ઓલાને ન ઉઠ્યો, કારણ શું? શું લેશો કારણ? કારણ ને કારણ એમ કારણ કારણ કઈ હોય શકે? પછી એ પર્યાય બુદ્ધિ એ જ કારણ ને એ જ કાર્ય છે.
બરોબર,
આગળ પાછળ કઈ લાગુ પડે
તો
બધા પાસે છતાં સાપણ બિરાજમાં પછી ન સમજે એમ લીધી છે. અંદર આને કર્મ નો ઉદય આવ્યો હતો, પૌરાને ન તો એને કર્મ નો ઉદય હતો. આ પરિષદ ઉત્સર્ગ હતો એ બધા એને કર્મ નો ઉદય હતો. કર્મ નો ઉદય તો પાંચે ને હતો, બે ને કર્મ નો ઉદય લાગુ પડ્યો ને ત્રણ ને ન લાગુ પડ્યો. ઉત્સર્ગ નો ઉદય તો સરખો હતો. અરે એથી વધારે કર્મ નો ઉદય હોય સર્વ પંચેન્દ્રિય ને મન નથી.
બરોબર,
એટલે પછી એથી નીચે ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય ને તો મન હોવાનો સવાલ
નથી.
એટલે બુદ્ધિપૂર્વક નો ત્યાં કોઈ પુરુષાર્થ નથી. કષાયની ઘણી મંદતા થાય છે, અબુદ્ધિપૂર્વક થાય છે. એટલે કષાયની મંદતાનો જે અહીંયા પ્રયત્ન કરે છે એને શાસ્ત્રકાર એમ કહે છે, જ્ઞાનીઓ એને એમ કહે છે કે ભાઈ કશાયની મંદતાનો પુરુષાર્થ એકેન્દ્રી નિરોધનો જીવ કરે છે, તે શું વિશેષ કાર્ય કર્યું છે?
બરોબર.
કુટુંબ પરિવાર છે એમ પાલન પોષણ તો સ્ત્રી પણ કરે છે, ચકલી એ ચકલીના બચ્ચાને ખવડાવે, ભૂંડણી એ ભૂંડના બચ્ચાને ખવડાવે છે ને ખવડાવે છે, તે શું વિશેષ કર્યું મનુષ્ય? એમ અહીંયા કે છે કશાયની મંદતા તો નિરોધનો જીવ કરીને મનુષ્ય થાય છે, મનુષ્ય થઈને તે કશાયની મંદતા કરીને શું ભાવ કર્યા કરતા નિરોધ. બંધ નો ભાવ છે એનાથી રેત અનાદિથી બંધ નો ભાવ કરતો આવે છે, પછી મનુષ્ય પર્યાય નો બંધ કરતો બંધ સામાન્ય એક મોક્ષ નો ભાવ કરે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે ત્યારે એને કોઈ વિશિષ્ટ કાર્ય કર્યું, ત્યાં સુધી કાંઈ વિશિષ્ટતા ગણવી જોઈએ એનું તાત્પર્ય છે. એટલે એમ કહે છે પોતાની બુદ્ધિથી પોતાના જ્ઞાન દ્વારા મતિ જ્ઞાન દ્વારા ભગવાન નાયક સ્વરૂપ છે એમ રાગ ને આકુલતાથી જુદો પાડે, ચાલતો રાગ છે આકુલતા સ્વરૂપ છે એમ બેનો વિવેક કરીને એક મલિન છે ને એક પવિત્ર છે એમ અંતરંગમાં એનો વિવેક કરીને એનાથી મૂકીને જુદો પડીને ભેદ વિજ્ઞાન કરવું એટલે ભેદ એટલે જુદો પડીને અંતરના પુરુષાર્થ દ્વારા સ્વરૂપ પ્રત્યેના વલણવાળા જોરથી જ્ઞાયકને આવિર્ભૂત કરીને પ્રગટ કરીને જ્ઞાયકને પ્રગટ કરીને આત્માને જ્ઞાયકપણે અનુભવે છે. એ રીતે પુરુષાર્થપૂર્વક આત્માને જ્ઞાયકપણે અનુભવે છે. એમ ન કહ્યું કે જો કર્મ ખસે તો અનુભવ કરે ને નહીં તો ન કરે, પુરુષાર્થ કરે ત્યારે કર્મને ઉપસમાવે છે, એ ઉપસમે છે ત્યારે ઉપસમાવે છે એમ આરોપ કરવામાં આવે. જો પોતે નિર્બળ હોય તો કર્મનું જોર છે એમ કહેવામાં આવે છે, પોતાનો પુરુષાર્થ હોય તો કર્મને હરાવે છે એમ કહેવામાં આવે છે. એ આરોપ તરત કહેવાની છે. તારામાં અનંત શક્તિ છે ને એ શક્તિને સંભાળ, એ શક્તિને પ્રગટ કર, એ શક્તિનો ઉપયોગ કર તો તને તારી સિદ્ધિમાં કોઈ રોકી શકે એવું નથી. આ સિદ્ધિ વાત છે. એક પરમાણુની પર્યાયને કોઈ ફેરવી શકતું નથી કેમ કે એનામાં અનંત શક્તિ છે. એમ તારે પર્યાયને કોઈ ફેરવી શકતું નથી કેમ કે તારામાં અનંત શક્તિ છે. જેનામાં શક્તિ છે એને બીજો શું કરે? વળી કોઈ પદાર્થમાં કોઈ પદાર્થનું કાર્ય કરવાની શક્તિ જ નથી ત્રણેય કાળે. એટલે એ ભય રાખો વ્યર્થ છે કે કોઈને કારણે કાંઈ કાર્ય થાય, એ તો પ્રશ્ન જ રહેતો. પણ રાગ ને વિકલ્પને લઈને રાગને લઈને કાર્ય થાય છે એ વાત પણ રહેતી નથી. પૂર્વ પર્યાયને લઈને બીજી પર્યાયનું કાર્ય થાય છે એ વાત પણ રહેતી નથી. એટલે એને પોતાના વર્તમાન પુરુષાર્થને જ જાગૃત કરવો રહ્યો એટલી ચોખ્ખી વાત એમાંથી નીકળે છે. એને નિરાલંબ પુરુષાર્થ કહેવામાં આવ્યો છે. નિરાલંબ પુરુષાર્થ એટલે કોઈનું અવલંબન ન લઈએ, પૂર્વ પર્યાયનું ન લઈએ, રાગનું ન લઈએ, નિમિત્તનું ન લઈએ, એને નિરાલંબ પુરુષાર્થ. કાલે કચ્છમાં એ વાત ચાલી ને નિરાલંબ વાત આવતી હતી. નિરાલંબ આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ એમ નિરાલંબનપણે કોઈના અન્યના અન્ય કોઈના આધાર વિના એને નિરાલંબન કોઈના આધાર વિના અધરથી તે જ કાળનો બસ પુરુષાર્થ કામ કરે છે અધરથી કામ કરે છે એમ લઈ લીધું પહેલા આટલું કાંઈ કર્યું તો માટે વિકલ્પ કર્યો તો આત્માનો માટે પુરુષાર્થ થયો કાંઈ વાત છે અધરથી ચાલે છે એ જ કાળે સ્વતંત્ર કાર્ય પણ થાય એને આગળ પાછળ ક્યાંય જોવાનું રહેતું નથી નિમિત્ત ઉપરની દ્રષ્ટિ નહીં રાગ ઉપરની દ્રષ્ટિ નહીં પૂર્વ પર્યાય ઉપરની દ્રષ્ટિ નહીં સીધી જ્ઞાયક અનંત શક્તિના પિંડ ઉપર જેની દ્રષ્ટિ છે એને પુરુષાર્થ ફાટીને બહાર આવે છે એમ પાતાળનો કૂવો ફાટી પાતાળ ફાટીને પ્રવાહ બહાર આવે એને કોઈ રોકી શકતું નથી બરોબર એ નિર્વિકલ્પ થયા પહેલા એવી દશા છે એ વિશે છે
આજે
નિરાલંબ પુરુષાર્થ છે અને એ નિરાલંબ પુરુષાર્થમાં એટલી હદે તીવ્રતા ઉગ્રતા થાય કે વિતરાગી સ્વરૂપના આવિર્ભાવમાં ભાવ એવો એક ભાવાન્વિત થાય કે બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ જ ન થાય ત્યારે એને નિર્વિકલ્પ વિકલ્પ છે બુદ્ધિપૂર્વકનો રાગ છે ત્યારે એને નિર્વિકલ્પ દશા કહેવામાં આવે છે પુરુષાર્થ તો સમ્યક સન્મુખ થયો ત્યારથી ચાલે છે ભેદ જ્ઞાન છે ભેદ જ્ઞાનના પ્રયોગરૂપ અભ્યાસ છે એ અભ્યાસમાં પુરુષાર્થ છે પણ એ મન પુરુષાર્થ છે ત્યાં સુધી વિકલ્પ મટતો નથી એ જ પુરુષાર્થ તીવ્ર થાય છે જે સમયે તીવ્ર થાય છે તે સમયે વિકલ્પની બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ થતી નથી જ્યાં સુધી ઉત્પત્તિ થતી હતી ત્યાં સુધી તેનો અનુભવ થતો હતો જ્યારે ઉત્પત્તિ જ ન થઈ ત્યારે એનો અનુભવ થવાનો પ્રશ્ન રહેતો નથી ત્યારે અનુભવ રહે છે પણ વિકલ્પ નથી એટલે વિકલ્પનો અનુભવ નહીં હોવાથી તેને નિર્વિકલ્પ અનુભવ કહેવામાં આવે છે અનુભવ તો સર્વકાળે છે વિકલ્પ કાળે વિકલ્પનો અને વિકલ્પના અભાવ કાળે નિર્વિકલ્પનો નિર્વિકલ્પ સ્વરૂપ છે ત્યારે એટલું જ નહીં નિર્વિકલ્પ સ્વરૂપનો આવિર્ભાવ છે એ આવિર્ભાવ નિર્વિકલ્પ ભાવ પ્રગટે છે નિર્વિકલ્પ ભાવે પહોંચે છે ત્યારે વિકલ્પનો સદભાવ રહેતો નથી અને નિર્વિકલ્પ અનુભવ કહેવામાં
આવે
કોઈ નહીં એટલે તો કહું છું કે નિર્વિકલ્પ કારણ અને વિકલ્પકારી કહેશો શું કહેશો ચોથા ગુણસ્થાને પુરુષાર્થ થયો તે જગન્ય થતો એ જગન્ય પુરુષાર્થ છે એની નબળાઈ છે એની અશક્તિ છે એને લઈને પાછો બુદ્ધિપૂર્વકનો રાગ શરૂ થાય છે છતાં ઉપયોગની વિષમ વ્યાપ્તિ થવા છતાં સમ્યક દર્શનની વ્યાપ્તિ રહે છે સમ્યક દર્શનને અને ઉપયોગને સર્વકાળે સમવ્યાપ્તિ નથી જ્યારે સમ્યક દર્શન પ્રગટે છે ત્યારે સમ્યક દર્શન શ્રદ્ધાન પણ આત્માનું અને જ્ઞાન પણ આત્માનું પણ શ્રદ્ધાન રહી જાય છે અને ઉપયોગની વિષમ વ્યાપ્તિ થાય છે સંચાર્યાય
ચારસો પાંચ
તે વિષમ વ્યાપ્તિ થાય છે ત્યારે શું કે ઉપયોગ પર સત્તાને અવલંબે છે, શાસ્ત્રમાં જાય છે, અશુભ વિષયમાં જાય છે, સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન ખસવું. એટલે અને ત્યારે પણ જ્યારે પુરુષાર્થ વધે છે ત્યારે નિર્વિકલ્પતાનો આવે છે. એ પુરુષાર્થ એ ચોથા ગુણ સ્થાનના તબક્કામાં અને તબક્કામાં વધીને રહે છે ત્યાં સુધી નિર્વિકલ્પતા ચોથા ગુણ સ્થાન પર્યંતની છે. એ ઘણું તીવ્ર થઈને એ તબક્કાથી આગળ વધીને જાય છે ત્યારે પાંચમા ગુણ સ્થાનમાં આરંભ થાય છે. પાંચમા ગુણ સ્થાનમાં આરોપ થયા પછી પણ વારંવાર નિર્વિકલ્પતા પાંચમા ગુણ સ્થાનને યોગ્ય બનાવે છે. ઘણી ઉતરાગતા અને ઉદાસીનતા ત્યાં વધે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે હવે હું ગ્રસ્તને લાયક પરિસ્થિતિમાં રહી શકું એ મારા પરિણામ નથી. ગ્રસ્તને લાયક જે વિકલ્પો થાય છે એ વિકલ્પો આ આત્મા હવે ચલાવી શકે તેમ નથી. ત્યારે એને દીક્ષા અંગીકાર સર્વ સાવયોગનો ત્યાગ કરીને એકાંતે સ્વરૂપનું સાધન કરવું એવા સાધુ થવાનો ભાવ આવે છે. પ્રથમ વિકલ્પ આવે છે અને યોગ્ય ગુરુની પાસે દીક્ષા અંગીકાર કરે છે. પછી એકનું સાધારણ જ કામ કરે છે, બીજું કામ કરતા વધે એથી એને સાધુ કહેવામાં આવે છે. અત્યારે જે લૌકિક કાર્યો કરવામાં આવે છે એ સાધુપણાના કોઈ પ્રકાર છે
નહીં,
એ પ્રયાસ છે.
જે વિકલ્પ એનો અર્થ એમ છે કે આપણે પૂર્ણ નિર્વિકલ્પ એક વખત થયા છે, થયા વખત ફરી વિકલ્પ આમાં પણ રહે છે.
પૂર્ણ નિર્વિકલ્પ એટલે તેર માર્ગનું છે. અબુદ્ધિપૂર્વક નો રાગ રહે છે, નિર્વિકલ્પ દશા વાળાને પણ અબુદ્ધિપૂર્વક નો રાગ રહે છે. નિર્વિકલ્પ થાય, નિર્વિકલ્પતામાં પણ એવું છે કે કોઈને વિકલ્પ બહુ મંદ થાય, સૂક્ષ્મ થાય, પણ એને ભ્રાંતિ થાય કે વિકલ્પનું યોગ્ય લાગે છે એવું નથી. નિર્વિકલ્પતામાં તો બુદ્ધિપૂર્વકનો વિકલ્પ હોતો જ નથી. એટલું જ નહીં, ઉપયોગ છે જે એ અતિન્દ્રિયતા ધારણ કરે છે એનું એક સ્પષ્ટ લક્ષણ એ છે કે બુદ્ધિપૂર્વક જ્યાં સુધી રાગ હોય છે અને સૂક્ષ્મ પણ વિકલ્પ હોય છે ત્યારે મનાશ્રિત પરિણામ હોય છે. ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનું પરિણામ હોવાથી ઇન્દ્રિય દ્વારા એ ઉપયોગ વર્તે છે, ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે છે. અને નિર્વિકલ્પ ઉપયોગમાં અતિન્દ્રિય ઉપયોગ હોવાથી અસંખ્ય પ્રદેશે વર્તે છે. આ ફેર છે, અસંખ્ય પ્રદેશે વર્તે છે. વેદાંતની અંદર આ વિશે એવી રીતે છે કે વચનાતીત અનિર્વચનીય દશા થાય છે. પછી એમને પૂછીએ કે અનિર્વચનીય જેને દશા કહો છો ત્યારે તમને ક્યાં અનુભવ થાય છે? એમ કહે છે કે અહીંયા બ્રહ્મરંધ્રમાં અનુભવ થાય છે. એ પ્રકાર નથી, નિર્વિકલ્પ દિશાનો એ પ્રકાર નથી. નિર્વિકલ્પ દિશા તો આખો જે ચૈતન્ય પિંડ છે જેટલો અસંખ્ય પ્રદેશ છે બધે વ્યાપ વ્યાપક ભાવે પરિણમે પ્રસરી જાય છે, વ્યાપી જાય છે. અને અસંખ્ય પ્રદેશે જ્ઞાનના દીવા ત્યાં આનંદ પ્રત્યો એ અસંખ્ય પ્રદેશે થી વિદાય છે. એ મનથી ને માથાથી ને એવું કાંઈ ત્યાં હતું અમુક ભાગે ભાગે વિદાય. એનો અર્થ છે જે ઇન્દ્રિય જ્ઞાન વર્તે એ અતિન્દ્રિય જ્ઞાન નથી, એ વિશે જૈન દર્શન બીજે ક્યાંય નથી અનુભવ. પછી કલ્પના કરીને ગપ્પા મારે એથી કાંઈ મોક્ષ માર્ગ ચાલે
બરાબર.
અતિન્દ્રિય જ્ઞાન એ જ સમય દર્શનનું લક્ષણ છે એમ.
ઇન્દ્રિયોની ઉપયોગમાં જ પ્રથમ સમ્યક દર્શન પ્રગટે છે, અને સર્વ ગુણ સ્થાન બદલે છે પણ અતિન્દ્રિય ઉપયોગમાં બદલે છે, કેમ કે ત્યારે જ પુરુષાર્થ તીવ્ર હોય છે. એક ગુણ સ્થાન થી ઉપરના ગુણ સ્થાને જાય ત્યારે તીવ્ર પુરુષાર્થ, ઘણો તીવ્ર પુરુષાર્થ હોય છે. એવી રીતે ગુણ સ્થાનમાં પુરુષાર્થ તીવ્ર થાય ત્યારે વિકલ્પ થઈને નિર્વિકલ્પ થાય, પણ એટલો નહીં, એક નવા તબક્કાનો. જેમ સમ્યક સન્મુખ થાય ત્યારે પુરુષાર્થ છે, પણ એટલા તબક્કાનો જોઈએ કે નિર્વિકલ્પ થાય ત્યારે એનું ચોથું ગુણ સ્થાન આવે, પહેલું છૂટે. એમ એ પુરુષાર્થમાં નિર્વિકલ્પ થઈ શકે ચોથે ને ચોથે, પણ એટલા તબક્કાનો તીવ્ર પુરુષાર્થ થાય કે પાંચમા માં આવે એની સ્થિરતા વધી જાય છે. જ્યારથી સ્વરૂપ નું અવભાસન થાય અને સ્વરૂપ લક્ષ માં આવ્યું ત્યારથી સમ્યક સન્મુખ થયો ત્યારથી લક્ષ ફરે નહીં. એ લક્ષ થવાને તે નો કયા શાસ્ત્ર સમજાય, શાસ્ત્ર સ્વાધ્યાય એટલા માટે છે કે એક વાર એવું લક્ષ થાય કે એ લક્ષ ફરે
નહીં.
જો લક્ષ ન ફરે તો એના જ્ઞાનની દિશા ન ફરે. લક્ષ છે ને એ બધું જ્ઞાન છે, કારણ કે લક્ષ જ્ઞાનનો પર્યાય છે. જ્ઞાનની દિશા ન ફરે અને સમ્યક સન્મુખની દિશા એને પુરુષાર્થ સાથે કામ કરે અને વધે ત્યારે એને સમ્યક દર્શન થાય. ઘણી વાત આવી હતી પુરુષાર્થ વધે
ત્યારે
કોઈ વખત ચર્ચા ચાલે છે.
મને પૂછ્યું હાથ નીકળી એમ
દર્શન પામી શકે, અંદર માં અભ્યાસ ચૈતન્ય પરિણત પ્રગટ કરે. વિચારથી અંદર ચૈતન્ય વિચારથી પણ આગળનો વિષય છે, એટલે વિચાર નહીં, અંદર અભ્યાસ કરો, વેદ જ્ઞાન અભ્યાસ કરવો જોઈએ, અંદરમાં પરિણતિ થઈ જવી જોઈએ. ખાસ
પરિણત શબ્દ
છે, પરિણતિ થઈ જવી જોઈએ. એટલે કે ક્યારેક ક્યારેક વિકલ્પ વિચાર આવે કે હું જેમ સ્મરણ આવે એમ તો ભૂલી ગયેલી કે હું તો જ્ઞાયક છું, હું તો આત્મા છું, હું તો જ્ઞાન સ્વરૂપી છું, એમ નહીં, એની પરિણતિ થઈ જવી જોઈએ. એટલી ધગસ હોવી જોઈએ, એટલી લગ્ની હોવી જોઈએ કે સમ્યક દર્શન પહેલા જાણે એની એક પરિણતિ થઈ જાય, એ લક્ષ થાય પણ એની પરિણતિ
થાય,
અને તો એને એ પુરુષાર્થ વધીને તીવ્ર થઈને સમ્યક દર્શન પ્રગટે એ કરી શકાય. અસ્તિત્વ પકડવું જોઈએ એ વાત વિશેષતા, બધું તો કાંઈ યાદ રહેતું નથી. અસ્તિત્વ પકડવું જોઈએ, આત્માનું જે જ્ઞાનમય અસ્તિત્વ છે અસ્તિત્વનું ગ્રહણ કરવું જોઈએ. અસ્તિત્વનું
ગ્રહણ કરવું જોઈએ,
ગ્રહણ કરવું જોઈએ. રાગનું ગ્રહણ થાય છે, વિષયનું ગ્રહણ થાય છે ભાવમાં, એના બદલે આત્માની સત્તાનું નિજ અસ્તિત્વનું ગ્રહણ કરવું જોઈએ. અસ્તિત્વમાં આનંદ ગુણ ભર્યા છે, સ્વરૂપ અસ્તિત્વના
આનંદ
ગુણ ભર્યા છે, એનું ગ્રહણ કરવું જોઈએ.
જ્ઞાન એક સાધારણ લક્ષણ, જ્ઞાન એક સાધારણ લક્ષણ છે.
જ્ઞાન લક્ષણ ની વાત ચાલે છે, જ્ઞાન લક્ષણ થી એનું ગ્રહણ થાય છે, જ્ઞાન લક્ષણ થી ઓળખાય છે. એ રાખાય પૂછો ઓળખાણ થાય ને આમ થાય ને, તો કે આ ઓળખાણ થઈને થાય. જ્ઞાન લક્ષણ થી એનું ગ્રહણ થવું જોઈએ, જ્ઞાન લક્ષણ થી એનું ઓળખાણ થવું જોઈએ, અને એની પ્રગતિ થવી જોઈએ. જે જ્ઞાનનો પુરુષાર્થ ચાલવો જોઈએ, એ પુરુષાર્થ વધે તો એને નિર્વિકલ્પ દર્શન અને સમ્યક દર્શન ઉત્પન્ન, એ એક ક્ષણનું સમ્યક દર્શન છે, અનંતભવનું છેદક છે, એટલી શક્તિ ધરાવે
છે
કે એને પછી અનંત સંસાર નથી.
બરોબર.
જેને એ ક્ષણ માટે સમ્યક દર્શન પ્રગટ કરી લીધું એને હવે અનંત સંસાર નથી. એમાં આવા હીણા કાળમાં જેને પ્રગટ કર્યું એને માટે તો કોઈ પ્રશ્ન જ નથી કે બીજા ભાવ પણ ના બા હોય એ પ્રશ્ન નથી. અત્યારે તો પુરુષાર્થ લગભગ પડતો એ આવિર્ભૂત કરીને એમ કે છે, નાયક ને આવિર્ભૂત કરીને, એટલે અંતર પુરુષાર્થ ના જોરમાં નાયક સ્વભાવમાં અતિશયપણે ભાવાન્વિત થઈને એને આવિર્ભૂત કહેવામાં આવે છે. અતિશયપણે ભાવાન્વિત થઈને પ્રચુર ભાવમાં આવીને આ ભાવુક પ્રકૃતિ એટલા માટે અહીંયા આદરણીય છે, ભાવુકતા છે ને એ સાથે પ્રચુર ભાવમાં આવવા માટે એક યોગ્ય પરિસ્થિતિ.
બરાબર.
આત્માને જ્ઞાયકપણે અનુભવે છે ત્યારે આત્માને જ્ઞાયકપણે અનુભવે છે, નહીતર જ્ઞાયકનો વિકલ્પ ચાલે એનાથી કઈ સંતોષ પકડવાની વાત છે. ત્રણસો પિસ્તાલીસ આપણું સમયસાર અને વિદ્યાર્થી છેલ્લો અખંડ આનંદ નો નાશ પ્રભુ છે તેને જાણ્યા વિના ગુણ ગુણીના વિકલ્પમાં મગ્ન છે, તે વ્યવહારમાં મગ્ન છે. બીજું તો ઠીક, બીજી ક્રિયા તો એક બાજુ હો, બીજા શુભોપયોગ તો નીચેના સ્તરના નીચેની કુટીના છે, પણ આત્મા અનંત ગુણ ભંડાર તે ગુણી છે અને અનંત ચતુષ્ટયાદિ તેના ગુણો છે, એવા આત્માના ગુણ ગુણીના વિકલ્પમાં જે મગ્ન છે, જે લીન છે અને અખંડ આનંદનો નાથ પ્રભુ છે એને જાણ્યો નથી, ઓળખ્યો નથી, અનુભવ કર્યો નથી, તે પણ વ્યવહારમાં મગ્ન છે. એમને કહ્યું કે બાહ્ય ક્રિયા કરે તે વ્યવહારમાં મગ્ન અને આત્માનો વિચાર કરે તે વ્યવહારમાં મગ્ન નહીં, એવું અહીંયા વાત લીધા
નથી.
ઓલા તો છે પણ આત્માનો અનુભવ કર્યા વિના આત્માના ગુણગુણીના વિકલ્પમાં રહે તે પણ વ્યવહારમાં મગ્ન છે. એને પણ અહીંયા નિશ્ચયમાં આવ્યો છે અહીંયા મંજૂરી આપતા અને આત્માને જાણ્યા વિના એ વિકલ્પ આવતો નથી, આત્માને જાણીને એ વિકલ્પ ઉભો
થાય.
એટલે મર્યાદિત થઈ ગયો છે ને એને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કહેતા નથી. પણ પોતાનું જે અખંડ આનંદ સ્વરૂપ છે, સર્વોત્કૃષ્ટ સ્વરૂપ છે, નાથ કહેતા યોગ અને ક્ષેમ ના યોગ ક્ષેમ કુશળ ના કરનારા નાથ કહેતા આત્માને સ્વરૂપમાં લીન થતા, સ્વરૂપને અવધારતા બધી પૂરી સુરક્ષા થાય છે, કોઈ પ્રકારે અનુભૂતિ
નથી,
ક્યાંય દુઃખ થતું નથી. પછી આને થવાનો પ્રશ્ન રહેતો, એટલે યોગ ક્ષેમ નો કરનાર છે એને નાશ કહેવામાં આવે. એવા અખંડ આનંદ નો નાશ પ્રભુ છે તેને જાણ્યા વિના, ઓળખ્યા વિના, અનુભવ કર્યા વિના, ગુણ ગુણીના વિકલ્પમાં મગ્ન છે, લીન છે, તે બધા વ્યવહારમાં મગ્ન છે. અનાદિની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી હજી છૂટ્યા. ઓળખાણની શરૂઆત તો ભેદથી થાય, ભેદપૂર્વક ઓળખાણ થાય છે, એટલે ઓળખાણ પહેલાની સ્થિતિ ઓળખવાનો વિષય જે પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ તે વિષયમાં પ્રશ્નચિહ્નમાં રહેલો વિષય છે કે હું કેવો, શું પ્રશ્નચિહ્ન છે ત્યાં, હું કેવો, મારું સ્વરૂપ કેવું. એ જ્યાં સુધી સ્વરૂપ ઓળખાયું નથી ત્યાં સુધી એનું પ્રશ્નચિહ્ન ઊભું છે, એના ભાવમાં એને જિજ્ઞાસા કહેવામાં આવે છે.
બરાબર.
જ્યારે એને ઓળખાણ થાય છે ત્યારે એને સ્વરૂપ વિષય જિજ્ઞાસા બની છે. જાણવાના વિષયમાં તો ઘણું બધું જાણવાનું બાકી હોય છે,
કોઈ
જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો એ મુનિને પણ જિજ્ઞાસા થાય ને કેવળીને પૂછે, એ બધી મર્યાદિત વિષય છે. પણ પોતાના સ્વરૂપમાં તો એને શંકા હતી
નથી,
નિશંક થાય. ત્યાર પછી એ ગુણ ગુણનો જે વિકલ્પ ચાલે છે એમાં ઓળખવાનો વાત નથી, ઓળખવા માટેનો વિકલ્પ નથી.
બરાબર.
પણ ગુણીની મુખ્યતા થઈ ગઈ છે, ત્યાં અભેદ સ્વરૂપની મુખ્યતા થઈ જાય છે અને વિકલ્પનું ગૌણ પણ થઈ જાય છે, અથવા સર્વ અન્ય વિષયનું ગૌણ પણ થઈ જાય છે. એવી એક મુખ્ય ગુણ પરિણતિમાં ફેર પડી જાય છે. કાલનો દ્રષ્ટાંત એ બહુ સારો દ્રષ્ટાંત આપે, આપણે દ્રષ્ટાંત ક્યારેક લઈએ છીએ પણ બેનફીના સ્ત્રીનું પછી કાલે એ દ્રષ્ટાંત થાય છે કે જો મિથ્યાત્વ દશામાં એક પરિણતિ કામ કરે છે, ખ્યાલ છે હે, કેવી પરિણતિ થઈ ગઈ છે કે રાગની ને પર વિષય સંબંધીની કેવી પરિણતિ થઈ ગઈ છે, એવી આત્માની પરિણતિ થઈ ગઈ છે. એટલે શું કે જ્યારે જે વિષયની મુખ્યતા થાય છે જ્ઞાનમાં ત્યારે રુચિ એને જ અનુસરીને કામ કરે છે, પુરુષાર્થ મુખ્યપણે એને અનુસરીને કામ કરે છે, ત્યારે એ મુખ્ય મુખ્ય ગુણોની એક પરિણતિ થઈ જાય છે, અથવા એ વિષય આત્મામાં ઘર કરી જાય છે, એને પરિણતિ થઈ ગઈ એમ કહેવામાં
આવે છે.
પરિણતિ થઈ ગઈ છે, ઊંધી પરિણતિ થઈ ગઈ છે, સવળી પરિણતિ થઈ જવી, નહીતર સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી યુદ્ધ કરે અને મોક્ષમાં જાય એમ કેમ બને?
પરિણતિ ફરી ગઈ,
12 ચક્રવર્તી થાય છે ને 8 મોક્ષ માં ગયા, બે નરક માં ગયા, બે સ્વર્ગ માં ગયા, 12
ચક્રવર્તી
8 ભરત સુગર શરૂઆત નો હતો, મોક્ષ માં ગયા છે, સુગમ ને બ્રહ્મદત્ત છે એ 7 મહિના ગયા, બે સ્વર્ગ માં ગયા કે 8 મોક્ષ માં ગયા છે. એનો ભોગ વિલાસ જુઓ, યુદ્ધ જુઓ, કઈ એમને તો સાધવાના છે, બાપના વારસામાં મળેલા નથી, પિતાશ્રી સમય ચક્રવર્તી નતા, એ પોતે જયારે રાજ્યાભિષેક કરીને રાજ સંભાળે છે પછી શકુન જીતવા નીકળે છે. ભાવ કેટલો મોટો તીવ્ર છે, 6 ખંડ નો હું ધણી થાવ એવો ભાવ થયો, પણ એ મર્યાદિત છે, થઈ જાય છે, પરિણતિ અખંડ ની છે, 6 ખંડ ની પરિણતિ. એટલે મુખ્યપણે અખંડ ને સાધે છે, 6 ખંડ ને સાધતા
નથી. જય હો સનાતન દિગંબર જૈન ભાર્મણો જય હો.